તારીખ 7/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 194 195 196 અને 197 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 142
દર્શન આજે 128 194માં પ્રશ્ન ચોથા ગુણ સ્થાને વધુમાં વધુ કેટલી ઝડપથી નિર્વિકલ્પ દશા થઈ શકે? ચોથું ગુણ સ્થાનમાં શુભ એટલું બધું નથી હોતું જેટલું પાંચમા ગુણ સ્થાને હોય, જેટલું છઠ્ઠા ગુણ સ્થાને હોય. અશુભ યોગ કેટલો છે? આત્મા ગુણ સ્થાને અશુભ યોગ ઘટે છે, છઠ્ઠા ગુણ સ્થાને બિલકુલ અશુભ યોગ નથી, અશુભ પરિણામ પણ નથી. પ્રશ્ન ચોથા ગુણ સ્થાન નવ થયેલું છે, કેટલી ઝડપથી એટલે વારંવાર સમાધાન, એ તો તેના પુરુષાર્થની યોગ્યતા હોય તે પ્રમાણે થાય છે. એક જ ગુણ સ્થાનમાં ભિન્ન ભિન્ન યોગ્યતા હોય છે. ભિન્ન ભિન્ન એટલે કેટલી? અસંખ્ય પ્રકારની. બારે બાર ગુણ સ્થાનમાં એમ છે, 13મા ગુણ સ્થાન એક સરખો. બાકી સાધક દશામાં એક ગુણ સ્થાનમાં અસંખ્ય પ્રકાર છે. ચોથા ગુણ સ્થાનનો કાળ તો સાગરોપમનો પણ હોય છે, ચૈત્રસાગર સુધી સર્વાર્થ સિદ્ધિમાં હોય ચોથા ગુણ સ્થાને. પણ 8મા 9મા 10મા 11મા 12મા તો મિનિટોના જ ગુણ સ્થાન છે, તો પણ એમાં અસંખ્ય ભેદ છે. એટલે જેવી યોગ્યતા હોય એ ગુણ સ્થાનમાં પુરુષાર્થની પુરુષાર્થની તીવ્રતા મંદતા એ ગુણ પરિણમે એમાં ષડગુણ હાની વૃદ્ધિ છે. એટલે એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે. અવિભાગ પ્રતિછેદ એટલે જેનો વિભાગ ન થઈ શકે એવો છેલ્લો અંશ એને પ્રતિછેદ કહે છે. છેલ્લા અંશને પ્રતિછેદ કહે છે. અવિભાગ એટલે પછી એનો ભાગ ન થઈ શકે. એક પર્યાયમાં કેટલા? અનંત. પુરુષાર્થ ગુણની વિરિગુણની પર્યાયમાં પણ અનંત અવિભાગ પ્રતિછેદ હોય છે. એટલે એની તારતમ્યતાના પ્રકાર અસંખ્ય છે. કેટલા? અસંખ્ય છે. એ પુરુષાર્થની યોગ્યતા હોય તે પ્રમાણે થાય. નિર્વિકલ્પ દશા પુરુષાર્થની ઉગ્રતાના આધારે છે. આખો મોક્ષ માર્ગ ચોથા ગુણ સ્થાનથી 12મા ગુણ સ્થાન સુધી એક પુરુષાર્થના આધારે છે. એમ તો શ્રદ્ધા થઈ ગઈ છે, જ્ઞાન થઈ ગયું છે, ચારિત્ર પુરુષાર્થ પ્રમાણે થાય છે. સુખ શાંતિ ના આનંદ પણ પુરુષાર્થ પ્રમાણે થાય છે. એટલે આખો આધાર પછીનો જે વિકાસનો આધાર છે એ પુરુષાર્થને લઈને છે. એટલે ચોથા ગુણ સ્થાને પણ દરેકને કોઈ એક સરખી નિર્વિકલ્પ દશા આવે એવું બનતું નથી. તેમ એનું કોઈ શાસ્ત્ર પ્રમાણ પણ જોવામાં આવતું નથી. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ક્ષણ ક્ષણમાં નિર્વિકલ્પ દશા થાય છે, ત્યાં પ્રમાણ છે કે પ્રતિક્ષણ થાય. અને એનું પણ એવું પ્રમાણ છે કે નિર્વિકલ્પ દશાનો જેટલો કાળ હોય તેનાથી ડબલ કાળ સ્વવિકલ્પ દશાનો હોય. સ સવિકલ્પ દશા થઈ એટલે છઠ્ઠું ગુણ સ્થાન, અને નિર્વિકલ્પ દશા થઈ એટલે સાતમું ગુણ સ્થાન. છઠ્ઠું સાતમું હારે બોલાય છે, કેમ કે એકલું છઠ્ઠું હોય કોઈને, એકલું સાતમું ના હોય કોઈને. એવું ચોથા ગુણ સ્થાન વાળાને નથી, જે છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વાળાને નિર્વિકલ્પ દશા ક્ષણે ક્ષણે થાય. ગમે એટલો ઉગ્ર પુરુષાર્થ હોય તોય ચોથા ગુણ સ્થાને ક્ષણે ક્ષણે નિર્વિકલ્પ દશા આવે એવી સ્થિતિ ન હોય. પછી ચોથા ગુણ સ્થાન વાળો દ્રવિંગની મુનિ હોય અને એને અશુભ યોગ ન હોય તો પણ ક્ષણે ક્ષણે ન આવે. અશુભ યોગ ન હોય તો ઉદયમાં ન હોય, યોગ્યતામાં તો વધુ પડ્યું છે, કેવી જ છે. ચોથા ગુણ સ્થાને સર્વવીરતી યોગ્ય મુનિ દશા યોગ્ય સર્વવીરતી મહાવ્રત નિયમ સંયમ સમિતિ ગુપ્તિ નિરતિ ચાર પારે તો પણ યોગ્યતા ચોથા ગુણ સ્થાનની છે. અશુભ ઉપયોગ નથી પણ યોગ્યતા છે.
એનું જે પ્રમાણ કરે છે એ તારતમ્યતા ઉપર છે ને, એનો બેઝ તો એનો પૂરો બેઝ તારતમ્યતા ઉપર છે.
કયા ગુણને?
કોઈ પણ ગુણ સ્થાનમાં જે નિર્વિકલ્પ દશાની જે
પુરુષાર્થની તારતમ્યતા ઉપર, તારતમ્યતા પુરુષાર્થ ને જ્ઞાન તો છઠ્ઠે સાતમે ગુણ સ્થાને નવ તત્વ ને નામે નો યાદ રહેતા હોય તો ક્ષણે ક્ષણે આવે. અને ચોથા ગુણ સ્થાને બાર અંગ ધારી હોય, કેટલો? અગિયાર અંગ નવ પૂર્વ નહીં, બાર અંગ ધારી હોય, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય, બાર અંગ ધારી હોય અને દ્રવિલિંગી સાધુ હોય દિગંબર, ભાવલિંગી ન કહેવાય એને, દ્રવલિંગી કહેવાય. પાંચમા ગુણ સ્થાને પણ દ્રવલિંગી સાધુ છે, ગુણ સ્થાન પાંચમું હોય અને વેસ્ટ દ્રવ લગ્ન દિગંબર મુનિ ન હોય, દીક્ષા લીધી હોય તો મિથ્યા દ્રષ્ટિ લે. યોગ્યતા ગુણ સ્થાન અનુસાર છે. પુરુષાર્થની ઉગ્રતાને લઈને ચારિત્રમાં ફરક પડે છે, ચારિત્રમાં સ્વરૂપ લીનતા આવે છે. નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ દશા ચારિત્ર સૂચવે છે, પુરુષાર્થનું ફળ છે. અને એ ફળમાં એટલું ચારિત્ર નથી, સુખ શાંતિ અને આનંદ પણ એના પ્રમાણમાં વધારે હોય છે. જેટલો પુરુષાર્થ વધારે એટલી સ્વરૂપ લીનતા વધારે, એટલો સુખ શાંતિ અને આનંદ વધારે. છઠ્ઠા સાતમા ગુણ સ્થાન આવે એટલે અશુભ યોગ અને અશુભ ઉપયોગ ન હોય. દ્રવલિંગીને ન હોય પણ દ્રવલિંગીને યોગ્યતા હોય, તેરાને યોગ્યતા ખલાસ થઈ જાય.
યોગ્યતા હોય એટલે અશુભાવ આવે તો ખરા જ ને, અશુભાવ ન આવે.
એટલા મંદ કસાઈ હોય છે, નવમી ગ્રીવક પાછી જાય. જો અશુભ ભાવ આવે તો નવમી ગ્રીવક જાય કેવી રીતે? એ તો મિથ્યા દ્રષ્ટિને ન આવે. આ તો ચોથા પાંચમા ગુણ સ્થાન છે, પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી હોય તો એને અશુભ ભાવ ન આવે. નિરતિ ચાર, જીનોક્ત ચારિત્ર પાળે મુનિ દશા યોગ્ય, બાહ્ય ચારિત્ર જીનોક્ત વ્યવહાર અનુસાર પાળે. નવમી ગ્રીવક એને ખલાસ કરતો જાય, જેમ જેમ ઉપર ના ગુણસ્થાને જાય એમ ખલાસ કરતો જાય. ખલાસ નથી કરી, ઉપર ના ગુણસ્થાને નથી ગયું, એટલે વિતરાગતા એટલી નથી પ્રગટી, તો સરાગતા પડી છે. વિતરાગતા નો સદભાવ એ સરાગતા નો અભાવ, વિતરાગતા નો અભાવ તો સરાગતા નો સદભાવ. સીધી વાત છે. તમે ચાલો એક જગ્યાએ થી, જેટલું ચાલો એટલું ડિસ્ટન્સ ઘટ્યું, જેટલું ચાલો એટલું ડિસ્ટન્સ ઘટ્યું. સીધી વાત છે. ક્ષણ ક્ષણ માં ચોથા ગુણ સ્થાન વાળાને નથી થતું, ચોથા ગુણ સ્થાન કરતા પાંચમા ગુણ સ્થાને વિશેષ ઝડપ હોય છે, એટલે એમાં વધારે સમીપમાં, સમીપના કાળમાં નિર્વિકલ્પ દશા આવે છે પાંચમા ગુણ સ્થાનમાં. ચોથા ગુણ સ્થાને તેને યોગ્ય હોય એટલી ઝડપ હોય છે ગુણ સ્થાનની મર્યાદામાં. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ક્ષણ ક્ષણમાં અંતર્મુર્તમાં થાય છે, એવી ઝડપથી ચોથા ગુણ સ્થાને નથી થતો. બાકી તો પોતાના પુરુષાર્થની જેવી ગતિ હોય તે પ્રમાણે થાય છે. ગતિ એટલે સ્પીડ, પુરુષાર્થની ઉગ્રતા હોય એ પ્રમાણે થાય છે. તેનો નિયમિત કાળ નથી હોતો, નિયમ નથી, એનો કોઈ શાસ્ત્ર પ્રમાણ પણ જોવામાં નથી આવતો, અને અનુભવથી પણ એ વાત લાગે છે કે આનો કોઈ નિયમ નથી. એ જાણવાનો વિષય છે થોડો, કયા ગુણ સ્થાને કેટલી નિરૂપણ દશા હોય એ જાણવાનો વિષય છે. એમાંથી પરમાર્થ કાઢવો હોય તો નીકળે છે. પરમાર્થ સિદ્ધો એ જ નીકળે છે કે પુરુષાર્થ ની ઉગ્રતા થવી ઘટે છે. જેને ગુણસ્થાન, એટલે તો ગુણસ્થાન ના ભેદ પડ્યા છે, એ કારણે તો ગુણસ્થાનના ભેદ પડ્યા છે. પુરુષાર્થને અથવા યોગ્યતા અયોગ્યતાને હિસાબે તો, સરાગતા વિતરાગતાના હિસાબે તો ગુણસ્થાનના ભેદ પડ્યા છે. તો એ સમજીને, એ જાણીને પોતે પુરુષાર્થની ઉગ્રતા કરે. બસ કરે એમ કહેવાય. બાકી જ્ઞાન છે, એ જીવ જ્ઞાન પારમાર્થિક દ્રષ્ટિકોણ વાળું હોય છે, અથવા યથાર્થતા વાળું હોય છે, અથવા સમ્યક હોય છે, એ સીધું સીધું લે છે. સીધું લે છે એટલે પોતાને લાભ થાય એમ લે છે. લાભ ક્યારે થાય? પુરુષાર્થ વધારે. વિષય ગમે તે હોય, સમ્યક જ્ઞાન પોતાને લાભ થાય એવી રીતે દ્રષ્ટિકોણ અપનાવે છે. એવા દ્રષ્ટિકોણને પારમાર્થિક દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. એ સમ્યકત્વનો પ્રભાવ છે, જેને લીધે પોતે હિત જ સાધે છે, અહિત સાધતો નથી.
બાકી
જેને મુનિ દશાની ભાવના પુરુષાર્થ સહિત વર્તતી હોય તે શ્રાવક. તો એનો અર્થ શું થયો? એ શ્રાવક ને મુનિ દશા પુરુષાર્થ ની ઉગ્રતા કેવી હોય છે એનું એને જ્ઞાન છે. એ જ્ઞાન શું કર્યું કે ભાવના ને વધારી અને પુરુષાર્થ ને વધાર્યો. કારણ કે કોઈ ભાવના નથી ત્યાં, પુરુષાર્થ સહિત ની ભાવના છે. એટલે એને ભાવના અને પુરુષાર્થ ને વધારી. ત્યારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો, કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો તેને નિવૃત્તિ અને અંદર પરિણતિ ની ન્યાયિક ની ઉગ્રતા પ્રમાણે થાય. બહુ પુરુષાર્થી હોય તો બારમાં નિવૃત્ત બાર નવલામાં પુરુષાર્થ ન જાય એનો બે ભાવમાં, અને અંદર પરિણતિની એટલે જ્ઞાયકની ઉગ્રતા પ્રમાણે થાય. પરિણતિ હોય તો તેને વિશેષ ઝડપથી થાય છે. આ રીતે કોઈને અમુક પ્રકારે થાય અને કોઈને અમુક પ્રકારે થાય, પણ ભૂમિકા ઓળંગીને નથી થતું. ભૂમિકાના પ્રમાણે મર્યાદામાં થાય છે. શું કીધું? કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય પણ એ ગુણસ્થાન નો પુરુષાર્થ ને કેથી ઉપરના ગુણસ્થાન નો પુરુષાર્થ. બહુ પુરુષાર્થી હોય તો ઉપરના ગુણસ્થાન માં આવી જાય, બાકી તેના તે ગુણસ્થાન માં બહુ પુરુષાર્થ, ઓછો પુરુષાર્થ, તીવ્ર પુરુષાર્થ, મંદ પુરુષાર્થ એમ હોય છે. તો એમાં જે હોય એને તેને તે ગુણસ્થાન માં ભલે ઉગ્ર પુરુષાર્થ હોય તો પણ એ ગુણસ્થાન ની પરિણતિ, એ ગુણસ્થાન ની ઉગ્રતા, નાયક ની ઉગ્રતા એટલે સ્વરૂપ ને અવલંબન લેવાની ઉગ્રતા. નાયક સ્વભાવ ને અને સ્વરૂપ ને અવલંબન લેવાની ઉગ્રતા. સ્વરૂપ ગ્રહણ તો જ્ઞાન માં થઈ ગયો. હવે કેટલા જોર થી ગ્રહણ કરે છે નવો ફેક્ટર જોર નો છે. ગ્રહણ તો ગ્રહણ છે, ગ્રહણ છે એ અગ્રહણ નથી. પણ કેટલા બળ થી, કેટલા જોર થી, કેટલા પુરુષાર્થ થી આવે છે એના ઉપર શુદ્ધિ નો આધાર છે. શુદ્ધિકરણ એ પુરુષાર્થ આધારિત છે. એ ભીસ આવે છે. હું નાયક જ છું, નાયક જ છું, આવો જ છું, આવો જ છું, આવો જ છું, એમ ભીસ આવે. જેટલી ભીસ આવે એટલું પોતાના પોતાનું અવલંબન છે એની પકડ વધે છે. બસ સ્થિરતા આવે છે, પકડ વધે છે એટલે સ્થિરતા આવે છે. સ્થિરતા આવે છે એટલે સુખ શાંતિ આનંદ બધું એમાં અનુભવમાં આવે છે. કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો તેની નિવૃત્તિ અને અંદર પરિણતિ ની બારમા નિવૃત્તિ, અંદર પછી બારમા શબ્દ અહીંયા નથી લીધો, તો એની નિવૃત્તિ નો ઉપયોગ ક્યાંય લાગે નહીં. બહુ પુરુષાર્થ હોય તો ઉપયોગ શુભાશુભ થી નિવૃત્ત થઈ જાય અને અંદરમાં ઉગ્રતા, પુરુષાર્થ ની ઉગ્રતા, અવલંબન ની ઉગ્રતા, પરિણતિ ની ઉગ્રતા, જેમ જેમ છે સરસથી ઉગ્રતા આવે એમ પરિણતિ ઉગ્ર થતી જાય. જેટલી પરિણતિ ઉગ્ર થતી જાય એટલો વિકાસ છે, એટલો ઉપયોગ પણ ખેંચે. પરિણતિ છે ઉપયોગને ખેંચે છે. પરિણતિ હોય તો તેને વિશેષ ઝડપથી થાય છે. ઉગ્ર પરિણતિ હોય, બળવાન પરિણતિ હોય તો એમાં ઝડપ વધે છે. એ પરિણતિને આધારિત છે. પરિણતિ પુરુષાર્થ થી ઉત્પન્ન થયેલી છે. શું પરિણતિ? પુરુષાર્થ થી ઉત્પન્ન થયેલી છે. પરિણતિ માં પણ તારતમ્યતા હોય છે. હા, પરિણતિ એ પરિણતિ છે, પણ એમાં તારતમ્ય ભેદો છે. અસંખ્ય પ્રકાર પરિણતિ હોય તો તને વિશે પરિણતિની ઉગ્રતા પ્રમાણે, પરિણતિની ઉગ્રતા પ્રમાણે. આ રીતે કોઈને એક જ ગુણ સ્થાનમાં કોઈને અમુક પ્રકારે, એટલે કોઈને ઓછી ઝડપથી, કોઈને વધારે ઝડપથી થાય નિર્વિકલ્પતા, પણ તે ભૂમિકાને ઓળંગીને નથી થતો. ભૂમિકાની મર્યાદામાં ભૂમિકા પ્રમાણે થાય, ગમે એટલો ઉગ્ર હોય. આપણે ભણે છે ને, તમે જે જે સ્ટાન્ડર્ડમાં ભણો છો એ સ્ટાન્ડર્ડમાં તમે પહેલો નંબર લાવો, તો ઉપલા સ્ટાન્ડર્ડમાં તો નથી જ. તમે અહીં આખો કોર્સ જ જુદો છે. ચોથા વર્ગમાં ભણે છે એ ભલે ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ટોપ, 99% માર્ક લાવે, 100% લાવે, લ્યો ને આપણે. અહીં ચોથો છે, પાંચમાનો કોર્સ જુદો છે. કથાનો ટોપ મોસ્ટ, પાંચમાનો કઈ નથી. પાંચમા હિસાબે એને શું ગણવું કે કઈ નહીં. પાંચમા નો છેદ ની પછી ક્યાં સવાલ છે? જ્ઞાનીને કેમ ખબર પડે? સમાધાન. ચોથા માંથી પાંચમા ગુણસ્થાન માં પોતે આવી ગયા એને પોતાને કેમ ખબર પડે? સમાધાન. તેની સ્વાનુભૂતિની દશા વધતી જાય છે, અંતરમાં પરિણતિની નિર્મળતા વધતી જાય છે. ગૃહસ્થાશ્રમને યોગ્ય જે પરિણામો હોય તેનાથી વિરક્તિના પરિણામ વિશેષ વધતા જાય છે, એટલે તે પકડી શકે છે. આટલા સિમ્પટમ્સ છે એના. કેમ કે પહેલી દર્શન પડી માથે, પાંચમા ગુણસ્થાનમાં પહેલી દર્શન પરિમા છે. દર્શન પરિમામાંથી બાહ્ય ત્યાગ નથી શરૂ થયો હતો, પછી ઉપરની પરિમામાં બાહ્ય ત્યાગ શરૂ થાય છે. પણ આમાં હજી બાહ્ય ત્યાગ શરૂ નથી થયો હતો, તો પણ ગુણસ્થાન પાંચમું આવી ગયું. પછી પાંચમામાં 11 પગથિયા છે, સ્થૂળપણે સૂક્ષ્મપણે અસંખ્ય ભેદ છે. એકલા એક પાંચમા ગુણસ્થાનમાં સ્થૂળપણે એના 11 ભેદ છે, 11 પડીમાં. તો પહેલી પડીમાં દર્શન પડીમાં છે, એમાં કઈ બાહ્ય ત્યાગ ન હોય, પણ ગુણસ્થાન પાંચમું, ચોથું એ ચોથું ને પાંચમું એ પાંચમું. તો એમાં શું થાય છે? સહાનુભૂતિની દશા વધી જાય છે, નિર્વિકલ્પ દશા વધતી જાય છે, અંતરમાં નિર્મળતા પણ વધતી જાય છે. તો નિર્વિકલ્પ દશા વધે, એની પરિણતિ પણ વધે અને નિર્મળતા પણ વધે. હોય શકે. આગળની વાત રહી, સહાનુભૂતિની દશા વધતી જાય, પરિણતિ વધતી જાય અને પરિણતિની નિર્મળતા પણ વધતી જાય. એ અંદરમાં. બહારમાં ગૃહસ્થાશ્રમને યોગ્ય જે પરિણામ હોય તેનાથી વિરક્તિના પરિણામ વિશેષ વધતા જાય. ગૃહસ્થાશ્રમને યોગ્ય પરિણામમાં વિરક્તિ તો હોય જ છે ચોથે પણ, પણ અહીંયા પાંચમામાં વિશેષ પરિણામ વધતા જાય. રુચિ બાઢી પુની સમદમકી, લીધું ને એની વાણી સ્તુતિમાં મહિમા હે અગમજી ના ગમકી. જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં સમદમ નહી, સમદમ એટલે ચારિત્ર, સમદમ એટલે ચારિત્ર, ચારિત્ર ની રુચિ વધતી જાય. એ તો ગ્રસ્થાશ્રમમાં ના વિરક્તિ ના પરિણામ હોય. સમદમ એટલે વૈરાગ્ય, સમ એટલે ઉપશમ, ઉપશમ વૈરાગ્ય લો ને, સમદમ એટલે ઉપશમ વૈરાગ્ય, ઉપશમ વૈરાગ્ય ની રુચિ વધી જાય. એના ઉપરથી પોતે પકડી શકે છે. પાંચમો ગુણ સ્થાન આવે ને ખબર ન પડે એમ નથી એમ કે છે, પકડી શકે છે. પછી એકદમ ઉપર ગુણ સ્થાન હતો, ઉપરના મગપડીમાં તો સવાલ જ નથી રહેતો. કેમ કે ત્યાં શું થાય છે, જ્યાં બાહ્ય ત્યાગ આવે છે ત્યાં કે સ્વરૂપ લીનતા વધતી ગઈ, સ્વરૂપ લીનતા વધતી ગઈ. એ સ્વરૂપ લીનતા ના સદભાવમાં વિતરાગતા વધતી ગઈ, વિતરાગતા ના સદભાવમાં રાગ નો અભાવ થતો ગયો. વિતરાગતા નો સદભાવ એ રાગ નો અભાવ. બુદ્ધિપૂર્વક નો રાગ એને આવે જ નહીં, ઉત્પન્ન જ ન થાય. એને વિતરાગતા નો સદભાવ છે એટલે, અને એની દ્રઢતા એનું બળવાનપણું એ જોઈને એ બુદ્ધિપૂર્વક પ્રતિજ્ઞા ગ્રહણ કરી લે છે. રાત્રિ ભોજન ત્યાગ એ પાંચમા ગુણ સ્થાન ની પડીમાં છે. તો એને રાત્રિ ભોજન નો વિકલ્પ તો આવે જ નહીં, પણ છતાં એની પ્રતિજ્ઞા લઈ લે બુદ્ધિપૂર્વક. કેમ કે પેલા બુદ્ધિપૂર્વક જ એ વિકલ્પ આવતો હતો, હવે એ બુદ્ધિપૂર્વક આવતો બંધ થાય એવી જે વિતરાગતા ઉત્પન્ન થઈ એમાં એના વિકલ્પમાં એની પ્રતિજ્ઞાનો નિશ્ચય આવી જાય છે બુદ્ધિપૂર્વકનો. નિશ્ચયપૂર્વક વિતરાગતા છે, પ્રતિજ્ઞાના નિશ્ચયપૂર્વક કે હવેથી હું આ જીવન રાત્રિ ભોજન નહીં કરું. પ્રતિજ્ઞા લે છે ઉપર ઉપરની કડીમાં ની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. ઠેઠ 11-11 સુધી એમ છે. પ્રતિજ્ઞા છે એમાં પાછળ એનું પુરુષાર્થ નું બળ ઘણું છે, એના બેકગ્રાઉન્ડ માં પુરુષાર્થ નું બળ ઘણું છે. એટલું બધું બળ છે કે પ્રાણ જાય તો પ્રતિજ્ઞા નો તોડે. કેટલું બળ છે, પ્રાણ જાય તો પ્રતિજ્ઞા મુરલી નતા કહેતા. મુનિ દીક્ષા લીધી એટલે ઉદ્દેશિક આહાર નો અનાજ નો એક કણ અને પાણી નું એક બિંદુ પ્રાણ જાય તો ન લે. મુનિરાજ છે એ ઉદ્દેશિક આહાર નો એક કણ અને પાણી નું એક ટીપું પ્રાણ જાય તો ન લે. અમે અત્યારે ઉદય શિકાર લે છે એટલે પરીક્ષા કરતા નથી, વાત ફિનિશ થઈ ગઈ. શું કે છે કે એ રીતે વિરક્તિના પરિણામ વધતા જાય છે એટલે પોતે એ દશાને પકડી શકે છે. તો બીજો પ્રશ્ન ઉઠાયો છે કે પાંચમા ગુણસ્થાનમાં નિર્વિતક દશા વધતી જાય છે કે હા નિર્વિતક દશા વધતી જાય છે અને સવિકલ્પ દશામાં પણ વિરક્તિ વધતી જાય છે. નિર્વિકલ્પ દશા તો વધતી જાય જ છે પણ સવિકલ્પ દશા જેટલી રહીએ એમાં પણ વિરક્તિ એટલે વૈરાગ્ય વધી જાય છે. નિર્વિકલ્પ દશા પણ વધે અને શિવ સવિકલ્પતામાં પણ વિરક્તિ વધારે હોય છે. ગુણસ્થાન અનુસાર વિરક્તિ વિશેષ હોય છે. વિરક્તિ એટલે શું રસ નથી એને ક્યાં રસ આવતો નથી. નિરસ પરિણામ એકદમ થઈ ગયા છે એમ ઉપરના ગુણસ્થાને જાય. એક જમાનામાં તો અવધિક જ્ઞાન હતા જ્ઞાનીઓને પણ મતિશ્રુતને તીર્થંકર દેવ ત્રણ જ્ઞાનના ધણી છે જન્મે ત્યાર સિત્તે શું દેવલોક દેખાય હોય મનુષ્યલોકમાં અને દેવલોક એને દેખાય. ફળ શું આવે? વિરક્તિ વધે. રાગ વધે, રાગ રસ વધે. ઈચ્છા દ્રષ્ટિ જીવની આ સ્થિતિ છે. બહાર જાય છે અમેરિકા વગેરે ત્યાં બધું જુઓ તો રાગ વધે જ છે ને. આવા મકાન, આવા રસ્તાઓ, આવી મોટરો, આવો બધી સગવડો, ફૂલણો, આમ રાગ જ વધે છે ને. ત્રણ જ્ઞાનના ધણી હોય, ચોથા ગુણ સ્થાને હોય, દેવલોકનો પૌગોલિક વૈભવને દેખાય. આવું ન પડે ત્યાં વિમાન લઈને ત્યાં જવું ના પડે. ઉપયોગ ફરી વળે એમ બતાવવા માટે, એક સેન્સ બતાવવા માટે છે કે ત્યાં સારું એવું એનું સ્પષ્ટ જ્ઞાન થાય. ઉપયોગ તો આત્માનું ક્ષેત્ર છોડતો નથી, એ બધા પ્રતિબિંબિત થાય છે. દેવલોકના દ્રશ્યો એ આમાં પ્રતિબિંબિત થાય છે. દેવ અવધિ, અવધિ એટલે જ્ઞાનની મર્યાદા, એમાં પણ અનેક મર્યાદા છે અવધિ જ્ઞાનમાં પણ, પરંતુ બહુત્વ ઘણું છે. થોડું અવધિ વધારે, અવધિથી વધારે, અવધિથી વધારે, અવધિ ક્ષેત્ર અને કાળની અવધિ જેમાં છે. પણ ગમે તે જાણે શું અવધિ હોય તો વિરક્તિ વધે અને કુ અવધિ હોય તો રાગ દ્વેષ વધે, ગમો વધે. નાટકીઓ ને દેવતાઓને છે કુ અવધિ જ્ઞાન, તો મિથ્યા દ્રષ્ટિઓ છે એ લોકો રાગ દ્વેષ વધારે છે, રાગ દ્વેષ વધારે છે, પરિણામ બગડે. જ્ઞાન તો જ્ઞાન છે, યોગ્યતા અનુસાર બીજા ગુણ ઉપર અસર કરે છે. જ્ઞાન તો જ્ઞાન છે, એનું કામ તો જાણવાનું છે, એથી આગળ નથી. જ્ઞેય તો જ્ઞેય છે, જે જ્ઞેયો છે તે જ્ઞેયો છે, એ કઈ કહેતા નથી જ્ઞાનને. તું મને જાણ કે કોઈ આત્માને કહેતા નથી કે તું મને રાગ દ્વેષ કર. છતાં જ્ઞાનમાં જીવની યોગ્યતા અનુસાર જ્ઞાન થતા એના રિફર્કેશન બીજી રીતે ઉભા થાય છે. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ આદિ અનેક ગુણો છે, ભિન્ન ભિન્ન ગુણો છે, દરેક નું અનંત સામર્થ્ય છે. એ ગુણ ભેદ સદ્વસ્તને પણ જણાય છે અને કેવળ જ્ઞાનીને પણ જણાય છે. સદ્વસ્તમાં આપણે જ્ઞાનીને મૂની લેવા, મીઠા દ્રષ્ટિ નથી લેવા. અત્યારે પછી મીઠા દ્રષ્ટિ એમાં આવી જાય છે. સદ્વસ્તને ગુણ ભેદ ને જાણતા રાગ વિકલ્પની ઉત્પત્તિ થાય, અને કેવળીને એ જ ગુણ ભેદો અનંતા જાણે એના કરતા. સદ્વસ્તો તો મર્યાદિત જાણવાનો, એને વિધે ગણાય એટલા જાણે, મુનિ હોય તો તે કેવળીને અનંતા ગુણ ભેદો જણાય. રાગ નો અંશ નો ઉપયોગ, ગુણ ભેદ તો ગુણ ભેદ છે ને જ્ઞાન તો જ્ઞાન છે, સમ્ય જ્ઞાન જ છે. ચોથા પાંચમા છઠ્ઠા ગુણ સ્થાને સમ્ય જ્ઞાન છે અને કેવળ જ્ઞાન પણ સમ્ય જ્ઞાન છે. એક જાતિ હોવા છતાં પણ યોગ્યતા જ્ઞાનની જુદી જુદી છે અને જીવની યોગ્યતા જુદી જુદી છે, તો તેનું તે જ્ઞાન છે અને જ્ઞાન સમ્યક છે, તો પણ એકને વિકલ્પની ઉત્પત્તિનું કારણ છે અને એકને વિકલ્પની ઉત્પત્તિ ન થાય એનું કારણ છે. જ્ઞાન નું કામ
જાણવું,
એની મર્યાદા ત્યાં પૂરી થઈ. કેવળ જ્ઞાને પણ જાણ્યું,
જ્ઞાને
પણ જાણ્યું. જાણવું એટલું એની મર્યાદા છે. ભૂલ શું કરી એને, દોષ શું કર્યો, કે રાગની ઉત્પત્તિ થઈ તો પછી એટલું જ વિચારવાનું. જાણ્યું તો બે, અને અહીંયા જાણવાની મર્યાદા ત્યાં સમાપ્ત થઈ. તો પછી દોષ શું થયો, કે રાગની ઉત્પત્તિ થઈ, કે અવલંબીને જાણ્યા. લોકો નાની મુનિ છે એ નિજાવલંબન નો ત્યાગ કરીને નથી જાણતા, અથવા અભેદ અવલંબન નો ત્યાગ કરીને નથી જાણતા, પણ કોઈ અંશે ભેદ ને અવલંબે છે. સર્વથા પોતાના અભેદ અવલંબન નો ત્યાગ કરે તો સાધક દશા ચાલી જાય, સમ્ય જ્ઞાન રહેતો નથી. પણ કોઈ અંશે ભેદ ને અવલંબે છે, એ ભેદ નું અવલંબન વિકલ્પ નું કારણ છે. કેવળી પરમાત્મા નિરવશેષ સ્વરૂપ અવલંબનમાં છે, કારણ અવલંબન નો કોઈ અંશ બહાર નથી, પૂરેપૂરું સ્વરૂપ અંતર અવલંબનમાં છે, નિરવશેષ અંતર્મુખ છે. અને નિરવશેષ અંતર્મુખ રહેતા રહેવા છતાં પણ એમાં ભેદો નું જ્ઞાન થાય છે. જાણવા સાથે અવલંબન નું શું પણ, એટલે રાજમલજી એ લીધું 252 કળશ. કે અભેદ નું અવલંબન તે નિજ સત્તા નું અવલંબન છે, અને ભેદ નું અવલંબન તેમાં ને તેમાં આત્માના પોતાના આત્મામાં ગુણ ભેદ નું અવલંબન તે પર સત્તા નું અવલંબન. ભેદમાં ભેદ ને પરમા નાખ્યા છે, આત્મા એક અખંડ પ્રદેશી છે, તે સ્વસત્તા છે, સ્વક્ષેત્ર છે, સ્વક્ષેત્ર છે, અને અસંખ્ય પ્રદેશ એમ અવલંબન આવે તો તે પરક્ષેત્ર નું અવલંબન છે. ધ્રુવ ક્ષેત્ર કાળ ભાવ 4 પડ્યા છે, ખબર છે, 252 નંબર નો કળ છે રાજમલજી નો. બહુ જૂનું કાંઈ છે. ભેદ ને જાણતા ભેદ ને અવલંબે છે એટલે વિકલ્પ ની ઉત્પત્તિ થાય છે. આમ તો નિર્વિકલ્પ ઉપયોગ થયો ત્યારે દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન થયું, સાચું જ્ઞાન, પ્રમાણ જ્ઞાન. એ તરત પ્રમાણ જ્ઞાન દ્રવ્યગુણ પર્યાયનું છે ને, પણ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં એ દ્રવ્યગુણ પર્યાયના ભેદનું અવલંબન નથી, ભેદનું જ્ઞાન છે. જ્ઞાન જાણે એક વાત છે, અવલંબી ને જાણે છે કે વગેરે અવલંબી ને જાણે છે એ કયો. હા, અવલંબી ને જાણે છે, અવલંબીને જાણે
છે. અજ્ઞાની અવલંબન લઈને જાણે,
૧૯૭ છે એને લગતો જ પ્રશ્ન છે, પછી વિષય બદલાય છે. ચોથા ગુણ સ્થાન ની ભૂમિકા એક ની એક હોય, પણ અમુક પરિણતિ ની તારતમ્યતામાં ફેર હોય, ભૂમિકા પરિણતિ માં થોડો ફેર આવશે. એક જ વિષય છે, પ્રશ્નો પેટા પ્રશ્નો ઉઠાવ્યા છે. ગુણસ્થાન અનુસાર પુરુષાર્થ ની મંદતા ઉગ્રતા હોય છે. તેનો પરમાર્થ એ છે કે મુમુક્ષુની ભૂમિકામાં જે યથાર્થ અભિપ્રાય પૂર્ણતાના લક્ષ્ય ઉત્તમ થયો છે અથવા અભિપ્રાય બંધાયો છે, તદનુસાર આ ગુણસ્થાન નું જ્ઞાન એક પુરુષાર્થની ઉગ્રતા વધારવા માટે પ્રેરે છે।